प्रवचन नंबर 56 तारीख 16/1/88 73 मिनट समय सार गाथा 15 तथा श्लोक 13।
તમે બેસી જાઓ, તમારો વિડીયો લઈ ગયો ભાઈનો, શાંતિભાઈ અને પ્રવીણભાઈ બે આવી જાય, શરણ મંગલમ આવ્યા હતા, ભૂરાઓ યાદી યાદી પછી જ્યાં પણ લેવાનો છે ભાઈને ઘેરે આખા કુટુંબ
તમે એવી રીતે આવજો તો ખાસ ત્યાં જમવા પહેલા પહેલા પહોંચી જવાનું જમવા પહેલા
શ્રી સમયસાર પરમાત્મ શાસ્ત્ર છે એનો જીવનામનો પ્રથમ અધિકાર ગાથા 15 આવે છે એનું મથાળાનું એક શ્લોક છે. હવે શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે. શું કહ્યું મથાળું? હવે શુદ્ધનયના વિષયભૂત જે શુદ્ધ આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા એની જે અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે. આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો, એક જ વાત છે. કેમ કે આત્મા અને આત્માનું જ્ઞાન કંઈ જુદા નથી. આત્માનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો એમ આગળની ગાથાની એટલે 15મી ગાથાની સૂચનાના શ્લોકાર્થ એ રીતે જે પૂર્વ કથિત પૂર્વે જે કહેવાનું એવા શુદ્ધ નય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. શુદ્ધ નય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. એમ જાણીને તથા આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને સદા સર્વત્ર એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું. આ સ્ત્રીઓ કંઈ પણ ન દેખાય અને સદા હંમેશા સર્વત્ર ચારે બાજુથી દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું, બીજું કંઈ ન દેખવું, એક આત્માને દેખવું. કેમ કે અહીંયા સામાન્યનો આવિર્ભાવ વિશેષનો તિરોભાવ કેવો છે. સામાન્યના આવિર્ભાવના કાળે શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પણ જણાતું નથી. ભાવાર્થ કેવો શ્લોક છે સરસ, અંદરમાં ટૂંકોમાં કર્યું છે. સદા સર્વત્ર એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું, એમ જાણવું. ભાવાર્થ પહેલા સમ્યક દર્શનને પ્રદાન કરી કહ્યું 14મી ગાથામાં દ્રષ્ટિ પ્રદાન કથન. હવે અહીંયા હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે એટલે સમ્યક દર્શનને પ્રગટ કેમ થાય એ વાત કરી હતી, અહીંયા સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય એ વાત કરી છે. હવે જ્ઞાનને મુખ્ય કરી, પહેલા સમ્યક દર્શનને મુખ્ય કરી કહ્યું હતું, એટલે સમ્યક દર્શનનો વિશેષ અને એનો જે અનુભવ પ્રતીતમાં લેવું એને સમ્યક દર્શનની પર્યાય કહેવાય. હવે 15મી ગાથામાં જ્ઞાનને મુખ્ય કરી એટલે જ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય, સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય એમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ બતાવી હતી. આમાં સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય, પ્રગટ કેમ થાય, અજ્ઞાની જીવને કેમ પ્રગટ થાય એનું મુખ્ય કરી કહે છે. અને 16મી ગાથામાં ચારિત્ર કેમ પ્રગટ થાય એની મુખ્યતાથી વાત કરશે. 14, 15 અને 16 સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવો ક્રમ લીધો છે. 14, 15 અને 16
જે સમ્યક દર્શનનો વિષય છે એ
સમ્યક જ્ઞાનનો વિષય છે અને એ જ સમ્યક ચારિત્ર પર્યાયનો વિષય છે. ત્રણ પ્રકારની નિશ્ચય પર્યાય જે પ્રગટ થાય એ કેવળ આત્મસન્મુખ થતા જ થાય છે. એનો વિષય એકલો અભેદ સામાન્ય ટંકો ઉત્કીર્ણ પરમાત્મા છે, એનો કોઈ બીજો વિષય જગતમાં નથી. આ શ્રદ્ધાનો વિષય શુદ્ધાત્મા છે, શ્રદ્ધાનો વિષય નવતત્વ નથી, શ્રદ્ધાનો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક જ્ઞાનનો વિષય શુદ્ધાત્મા છે, સમ્યક જ્ઞાનનો વિષય છ દ્રવ્ય નથી, સમ્યક જ્ઞાનનો વિષય ચાર અનુયોગ નથી. સમ્યક ચારિત્રનો વિષય એકલો શુદ્ધાત્મા છે, સમ્યક ચારિત્રનો વિષય 5 મહાવ્રતને 28મું ગુણ નથી. સમ્યક ચારિત્રનો વિષય એકલો શુદ્ધાત્મા છે, સમ્યક ચારિત્રનો વિષય વ્યવહાર પ્રક્રિયાના પરિણામ નથી. એમ શ્રદ્ધાની મુખ્યતા, જ્ઞાનની મુખ્યતા અને ચારિત્રની મુખ્યતાથી ત્રણ ગાથા ઉપરાવર છે. જ્ઞાનને મુખ્ય કરી કહ્યું કહે છે કે આ શુદ્ધનીના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ, એમાં આત્માની પ્રતીતિ હતી, અનુભવપૂર્વક પ્રતીતિ, અને આમાં આત્માની અનુભૂતિ સ્વ સંવેદન જ્ઞાન એવો આત્મા છે એવું જ્ઞાનમાં જ્ઞેય થાય છે. શ્રદ્ધામાં સદૈ, જ્ઞાનમાં જ્ઞેય અને ચારિત્રમાં ધ્યેય થાય છે. ચારિત્રથી પર્યાય એ ધ્યાનની પર્યાય છે. ધ્યાનની પર્યાયમાં ધ્યેય થાય છે. જ્ઞાનમાં જ્ઞાયક નહીં થાય છે. શ્રદ્ધાની પર્યાયમાં શ્રદ્ધેય થાય છે. ત્રણેયનો વિષય એક શુદ્ધાત્મા સામાન્ય માત્ર છે. ત્રણેય વિશેષ પર્યાય છે. એ વિશેષ પર્યાયનો વિષય વિશેષ પર્યાય નથી, પણ વિશેષ રૂપ પર્યાય હોય એનો વિષય એકલો સામાન્ય છે. આ સુધનીના વિશેષ રૂપ આત્માની અનુભૂતિ છે, તે જ સમ્યક જ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન નથી, પણ આત્માનો જે અનુભવ નિર્વિકલ્પ થાય, જે રાગ રહિત અને ઇન્દ્રિય જ્ઞાન રહિત અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા જ્ઞાનમાં જ્ઞેય થાય, ત્યારે જે જ્ઞાન પ્રગટ થયું તેનું નામ સમ્યક જ્ઞાન છે. હવે આ અર્થરૂપ ગાથા કહે છે, એટલે જ્ઞાનની મુખ્યતાથી, એટલે કે જ્ઞાન કેમ પ્રગટ થાય સમ્યક જ્ઞાન એની મુખ્યતા છે. જ્ઞાનની મુખ્યતા એટલે જ્ઞાન કેમ પ્રગટ થાય એની મુખ્યતા. શ્રદ્ધા કેમ પ્રગટ થાય એની મુખ્યતા 14માં ગઈ. 16માં ચારિત્ર કેમ પ્રગટ થાય જીવને એની મુખ્યતાથી વાત કરશે. અહીંયા જ્ઞાનની પ્રધાનતા છે. જો અસંધિ અપાણમ અબદ્ધ પુઠમ અણમ અવિશેષમ અપદેશ સંજમ અસદિ જીણ શાસણમ સવમ. ગાથાનો અર્થ આખું જીન શાસન સમ્યક જ્ઞાન આત્મામાં આત્માને આશરે સમ્યક જ્ઞાન થયું અને અનુભવ થયો તે બધું સફળ જીન શાસન છે. જીન શાસન સમ્યક જ્ઞાનમાં રહેલું છે. જે પુરુષ એટલે આત્મા, આત્માને એટલે શુદ્ધાત્માને, અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત, જે 14મી ગાથામાં કહ્યું હતું, આત્મા તે જ છે. આત્મા બંડાળો નથી, એનો વિષય કરનાર પર્યાય બંડી. ઓલા શુદ્ધાત્માને વિષય કરનાર શ્રદ્ધાની પર્યાય હતી, એ જ શુદ્ધાત્માને હવે જ્ઞાનની પર્યાય વિષય કરે છે. છે તો એક સમયમાં ત્રણ પર્યાય, પણ સમજાવવા માટે ગાથા જુદી જુદી રચના કરે છે. તેનો તે આત્મા જે સમ્યક દર્શનનો વિષય છે, તે જ્ઞાનનો વિષય છે. ઘણા વર્ષ પહેલા એક ભાઈએ પૂછ્યું હતું સોનગઢ જતા મોટરમાં, કે શ્રદ્ધાનો વિષય છે તે જ્ઞાનનો વિષય છે કે જ્ઞાનનો વિષય કંઈક બીજો છે અથવા અધિક છે ઉપરાંત નહીં. જે શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધાની પર્યાય, એ જ જ્ઞાનની પર્યાયનો વિષય છે. દેખે છે તે જો પશ્યતી, જાણાતી ન લેખું પણ પશ્યતી, જાણે છે દેખે છે એક જ દેખે છે તે. આવા શુદ્ધાત્માને જે જાણે છે દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે. જેને આત્મનો અનુભવ કર્યો એને 12 અંગ જાણી લીધા. 12 અંગને જાણવાની અટક સમ્યક જ્ઞાનીને નથી. જણાઈ જાઓ તો જણાઈ જાઓ, કેમ કે બધાને 12 અંગનો ઉગાડ નથી હોતો. પણ હરણિયાને દેડકાને ભગવાન મહાવીરનો આત્મા સિંહના ભાવમાં હતો, 3 ઇંચના ભાવમાં, ત્યારે આત્માનો જે અનુભવ થયો તે જ સમયે આખું જીન શાસ્ત્ર જાણી લીધું. એક સમયની અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં જે આત્માનો અનુભવ થયો એ આખા જીન શાસ્ત્રનો અનુભવ છે. જીન શાસન મંદિરમાં નથી, જિન્મા શાસન કોઈ પહાડ ઉપર નથી, જિન શાસન કોઈ મંદિરોમાં સ્વાધ્યાય મંદિરોમાં નથી, જિન શાસન શાસ્ત્રમાં નથી, જિન શાસન આત્માના અનુભવની અવસ્થા પ્રગટ થઈ આનંદ આવ્યો એનું નામ જિન શાસન છે. એમ 2000 વર્ષ પહેલા કુંકુંડ આચાર્ય ભગવાન મૂળ કથામાં કહે છે. તે સર્વ જિન શાસન, સર્વમ જિન શાસનમ, જિન શાસન આખું એને ઘોળીને પી ગયો, બધું આવી ગયું. તેને આત્મા જાણ્યો, તેને સર્વ જાણ્યો. એકમ જાણે સો સવ જાણે, બસ એક આત્માને જાણ્યો, બધું જાણ્યું. કઈ બાકી, કઈ જાણવાનું બાકી રહ્યું કે ના? બસ કાર્ય સિદ્ધિ થઈ ગઈ, પછી કોઈ બીજું કામ બાકી તો બધો જ્ઞાનનો વિલાસ છે, વ્યવહાર છે બધો. સર્વ જિન શાસનને દેખે છે કે જે જિન શાસન, હવે જિન શાસનની વ્યાખ્યા કરે છે કે જે જિન શાસન બે પ્રકારનું છે, એક વ્યવહાર ને એક નિશ્ચય. જિન શાસન બધું જાણી લીધું, બાહ્ય દ્રવ્ય શુદ્ધ, એ વ્યવહાર જિન શાસન છે, જિનવાણી. તેમજ અભ્યંતર નિશ્ચય જ્ઞાનનો ભાવ સૂત્રવાળો છે. સર્વ જિન શાસન, સર્વ શબ્દ વાપર્યો છે ને એટલે એના બે વિભાગ, બાહ્ય ને અંતર. બાહ્યમાં દ્રવ્યશુદ્ધ તેને જાણી લીધું, જેટલું દ્રવ્યશુદ્ધ છે 12 અંગ જાણી લીધા છે. કેમ કે 12 અંગમાં પણ શુદ્ધાત્માને જાણવાનો ઉદ્દેશ છે. ઉપાધેયભૂત તત્વને તમે જાણો એમ 12 અંગનો સારી છે, 12 અંગનો સાર પણ વિતરાગતા છે, જ્ઞાની વિતરાગતા પ્રગટ કરી. બસ જિન શાસનના બે પ્રકાર, બાહ્ય દ્રવ્ય શુદ્ધ એ વ્યવહાર નિશ્ચયપૂર્વકનો, તેમજ અભ્યંતર અંદરમાં જ્ઞાનરૂપ ભાવ શ્રુતવાળો છે. આ જિન શાસન બે પ્રકારના, અંતર ને બાહ્ય, અંતરનો નિશ્ચય છે, બાહ્યનો વ્યવહાર. ટીકા, જે આ અભદ્ર સ્પષ્ટ અનન્ય નિયત વિશેષ અને અસંયુક્ત કર્મના બંધને સ્પર્શ રહી નરનારા કાદી અન્યની પર્યાય રહી નિયત વધઘટ રહી ગુણભેદ રહી અને રાગ રહી એવા 5 ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. એટલે આત્માનો પ્રત્યક્ષ સસંવેદન જ્ઞાન વડે અનુભવ થયો કે હું તો જ્ઞાયક છું, જાણનાર જાણનાર જાણનાર. જાણનારા આત્માને જાણ્યો તે નિશ્ચયથી, એટલે ખરેખર સમસ્ત જિન શાસનની અનુભૂતિ છે. કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે, જો હવે અહીંયા એક માર્મિક વાત કરે છે, ઓમાં બાહ્ય દ્રવ્ય શુદ્ધના અભ્યંતર જ્ઞાનરૂપ ભાવ શુદ્ધવાળું લીધું હતું. અહીંયા કહે છે કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે, આત્માને જાણ્યો તેને શુદ્ધ જ્ઞાનને જાણ્યો, અને શુદ્ધ જ્ઞાનને જાણ્યો તેને આત્માને જાણ્યો. શુદ્ધ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ એવી છે કે એ જ્ઞાનની પર્યાયને જેને જાણ્યું તો બધું દ્રવ્ય શું તેમાં આવી જણાય છે. અને એકદમ અહીંયા ટૂંકાવીને કહી દીધું, અંદરમાં ઉમા વ્યવહાર નિશ્ચય બે જુદા પડ્યા હતા. અહીં એક નિશ્ચય જ્ઞાનની પર્યાયમાં સ્વપરનું જ્ઞાન પણ આવ્યું. જ્ઞાનની પર્યાયને જાણ્યો છે એનો મેદસ મજા કરવા છે. શુદ્ધ કેવડીની વાત છે ને, નિશ્ચય શુદ્ધ કેવડીની, વ્યવહાર શુદ્ધ કેવડી. તો જેને જ્ઞાનને જાણ્યું, આત્માને જાણ્યો, તે નિશ્ચય શુદ્ધ કેવડી છે, અને જ્ઞાનને જાણ્યું તે વ્યવહાર શુદ્ધ કેવડી છે. પણ જ્ઞાનને જાણ્યું છે, દ્રવ્ય શુદ્ધને જાણ્યું એમ એમાં લીધું નથી. એ અહીંયા ટીકાકારે પણ એ જ વાત નવમી દસમીમાં એને લીધું છે, એ જ આવી લીધું, દ્રવ્ય શુદ્ધ ન લીધું. નીચે અર્થ કર્યો છે, અપદેશ શુદ્ધ મધ્યમ. અપદેશ એટલે દ્રવ્ય શુદ્ધ અને શાંત એટલે જ્ઞાન રૂપી ભાવ.
આપ દ્રવ્ય શુદ્ધ,
દ્રવ્ય શુદ્ધ એટલે પર્યાયમાં જે દ્રવ્ય શુદ્ધનું જ્ઞાન થયું તેનું નામ દ્રવ્ય શુદ્ધ છે. જેમાં દ્રવ્ય શુદ્ધ નિમિત્ત છે એવી જે નૈમિત જ્ઞાનની પર્યાય એનું નામ દ્રવ્ય શુદ્ધ છે. કાર્યમાં કારણનો આરોપ આપી અને એને પણ દ્રવ્ય શુદ્ધ કહેવાય. અને ભાવશુદ્ધમાં પોતાનું આત્મા જણાય છે માટે ભાવશુદ્ધ, માં દ્રવ્ય શુદ્ધ જણાય છે એ જ્ઞાનની પર્યાય જણાય છે. દ્રવ્ય શુદ્ધને જ્ઞાન જાણતું નથી, દ્રવ્ય શુદ્ધ સંબંધે જ્ઞાનને જ્ઞાન જાણે છે તે પણ દ્રવ્ય શુદ્ધ છે. અને આત્મા સંબંધેનું જે જ્ઞાન થાય તેનું નામ ભાવશુદ્ધ જ્ઞાન છે. કારણ કે શુદ્ધ જ્ઞાન નિશ્ચયથી સમર્થ જીન શાસ્ત્રની અનુભૂતિ છે. કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ જો આગળ કહે છે, તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. એ જ્ઞાનનો અનુભવ થયો એમાં આત્મા પણ જણાય છે અને લોકાલોક એમાં શુદ્ધ જ્ઞાન બધું જણાય જાય છે. એવી જ્ઞાનની અનુભૂતિ થાય છે. એમાં બે જણાય છે એમ કેવું કે પ્રમાણ જ્ઞાન છે. આમાં પણ પાછું પ્રમાણ જ્ઞાનની વાત આવવાની છે ટીકામાં. બહુ ગુડ સાચું છે, ઘણું કરોડ ને ગુડ છે. જ્ઞાનની અનુભૂતિ તે આત્માની જ અનુભૂતિ છે. જ્ઞાન ને આત્મા જુદા ક્યાં છે? પર્યાયનો અનુભવ કે આત્માનો અનુભવ છે? ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ થયું એનો જે અનુભવ તે આત્માનો અનુભવ છે. એટલે એમાં આત્મા બિરાજમાન છે. જ્ઞાનની પર્યાયથી આત્મા અનન્ય છે. કેમ કે જ્ઞાનની અનુભૂતિ તો આત્માની કેમ અનુભૂતિ? કેમ કે જ્ઞાનમાં આત્મા જણાય છે એવા જ્ઞાનને અનુભવે છે. એટલે જ્ઞાનની અનુભૂતિ આત્માની અનુભૂતિ. એ જ્ઞાનમાં શું જણાય છે? જ્ઞાય જણાય છે. જ્ઞાય તન્મય થઈને જણાય છે, અનન્ય થઈને જણાય છે. પર્યાયની અનુભૂતિ થાય ને, દ્રવ્યની ન થાય. અને એ પર્યાયમાં આત્મા બિરાજમાન છે, આત્મા જ જણાય છે. આત્માનું જ એને અવલંબન છે, આત્માનો જ આશ્રય છે. ભલે થઈ છે પોતાથી, એનું લક્ષ્ય અધિકારી દ્રવ્ય છે, બીજું લક્ષ્ય કાંઈ નથી. અહીં આત્મા પર્યાય પરદ્રવ્ય નથી. પર્યાય છે એ આત્મા છે માટે સ્વદ્રવ્ય છે.
અનુભૂતિ છે તે આત્મા છે.
જો તમે આત્માથી જ્ઞાનની પર્યાયને જુદી પાડો તો એ જ્ઞાન આત્મા ન રહ્યું. હવે જ્યારે જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે, તો એ જ્ઞાન આત્માથી અનન્ય થઈ ને જ્ઞાનની અનુભૂતિને આત્માની અનુભૂતિ કહી. હવે જો તમે ભેદ પાડો જ્ઞાનની પર્યાયનો, જ્ઞાનની પર્યાયને આત્માથી જુદી પાડી દો, તો એ જ્ઞાનની અનુભૂતિ નથી, એ આત્માની અનુભૂતિ નથી. આ તો જ્ઞાનને આત્મા અનન્ય થી અનુભવવાનો, એમાં આનંદ આવ્યો તો એ આત્માનો અનુભવ કહો કે આનંદનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો, એક જ વાત છે. એમ ભેદ કરો તો પ્રતિબિંબ થઈ જાય, અભેદ રાખો તો આત્મા થી. તમે સાકર નો અનુભવ કયો કે દર્પણ નો અનુભવ કયો? સાકર નો અનુભવ ને દર્પણ ના અનુભવમાં કઈ તફાવત નથી, એક જ પદાર્થ. એમ એ દ્રષ્ટા દ્રવ્ય પર્યાય અન્ય અન્ય હોવા છતાં વ્યવહાર કરીએ અનન્ય છે. દ્રવ્ય પર્યાય નિશ્ચય જઈએ અન્ય અન્ય હોવા છતાં, બે સત્તા હોવા છતાં વ્યવહારને જે જુઓ તો અનન્ય છે, અનન્ય છે, એકમેક છે. એમ જ્ઞાનને આત્મા કઈ જુદા નથી એમ કે છે ને. એમ કહ્યું 14માં આવ્યું હતું કે શુદ્ધ નહીં અને આત્મા જુદા નથી, અનુભૂતિને આત્મા જુદા નથી, એક જ છે. એમ આવ્યું હતું 14ની ગાથામાં, બીજી લીટીમાં આવ્યું. અહીંયા પણ એ જ કહે છે કે જ્ઞાનની અનુભૂતિ કહો કે આત્માની અનુભૂતિ કહો, એક જ છે. રાગની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ નથી, બસ એટલું જુદું પાડી. કેમ એ રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી, રાગ આત્માથી અનન્ય થતો નથી, રાગ એની જાતનો નથી, આત્માની જાત જળ જાત છે. પણ જ્ઞાન તો એની જાત છે, માટે એની અનુભૂતિ કે આત્માની અનુભૂતિ બરાબર છે. અભેદ નહીં આત્મા જ છે, એ પર્યાયને અભેદ નહીં આત્મા કહેવાય, એને ક્ષણિક અભેદ કહેવાય, કથનચિત અભેદ કહેવાય.
વ્યવહાર છે
એટલે એ અનન્યપણું જેવું ગુણની સાથે તાદાત્મ, ત્રિકાળ તાદાત્મ છે, ગુણોની સાથે આત્માનું ત્રિકાળ તાદાત્મપણું છે, એ પ્રગટ થયેલી ઉત્પાદરૂપ જે પર્યાય છે જ્ઞાનની, ભાવ જ્ઞાનની, એનું ટિકાળ તાદાત્મકપણું એમાં નથી, ક્ષણિક તાદાત્મકપણું છે. માટે તેને એક સમયની પર્યાયને સર્વથા અભેદ નથી, કથનચિત અભેદ છે, માટે તેને વ્યવહાર કહેવાય. અને ગુણો તો સર્વથા ગુણની સાથે અભેદ છે, પર્યાય તો અભેદ થાય છે સમય સમયે. જો સર્વથા અભેદ કયો તો પર્યાયના નશે દ્રવ્યનો નાશ થઈ જાય, માટે કથનચિત અભેદ. એમ દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન અને જ્ઞાન અપેક્ષા એ કથનચિત ભિન્ન. જ્ઞાનની પર્યાય દ્રષ્ટિ અપેક્ષાએ જો તો સર્વથા ભિન્ન દ્રવ્યને પર્યાય અર્થતી નથી, પણ જ્યારે જ્ઞાન પદાર્થથી જુઓ તો એ પર્યાય અનન્ય થઈને અનુભવમાં આવે છે, એમાં એકાગ્ર થાય છે, એમાં તાદાત્મ્ય થાય છે, તદ્રુપ લીન થાય છે, પ્રલીન થાય, પર્યાયો દ્રવ્યમાં પ્રલીન થાય છે. એ જ્ઞેય પ્રધાન કથન છે. જ્ઞેયની અપેક્ષા એ એક સત્તા છે, દ્રવ્યને પર્યાયની એક સત્તા છે, તે અપેક્ષાએ તેને કથનચિત કહેવાય, એને વ્યવહાર કહેવાય. કેમ કે પર્યાયથી અનન્ય કહ્યું ને એટલે વ્યવહાર થઈ ગયો. ગુણોથી અનન્ય તે નિશ્ચય છે, પર્યાયથી અનન્ય છે એ વ્યવહાર થઈ ગયો. અને દ્રવ્ય પર્યાયથી અન્ય છે તે નિશ્ચય છે, પર્યાયથી અનન્ય છે તે વ્યવહાર છે. બે એક સમયમાં અન્યપણે પણ જણાય છે અને અનન્યપણે પણ જણાય છે. રહીતપણે પણ જણાય અને સહિતપણે પણ જણાય. સમય એક એનું નામ જ્ઞાનની અનુભૂતિ છે. રહીત સહિતની રમત અંદરની છે. જયપુરવાળા ક્યાં રહીત સહિતની રમતવાળા એવા જયપુરવાળા વિદ્વાનો જે છે ને એ આનંદ ખાતર કે લાલચંદભાઈ આવ્યા, રહીત ને સહિત ની રમત ચાલશે. જાણનારો જણાય છે આવ્યા કિનારા. કેટલાક વિદ્વાનોને પ્રશ્ન કરે, વિદ્વાન હું ના આવ્યો તે દિવસ બીજા પ્રશ્ન ઉત્તરમાં બેઠા હોય, પ્રશ્ન પૂછે વિદ્વાન કે એ પ્રશ્ન લાલચંદભાઈ ને પૂછ્યો એનો વિષય છે. એટલે બહુ નાટ્ય ન વિચાર્યું એ વિષય ઠીક છે. કઈ વાત તો હોય તો જોગ શું ઓછા વર્તો તો જીવને હોય છે. જ્ઞાનની અનુભૂતિ છે કે આત્માની અનુભૂતિ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ એટલે જ્ઞાન એટલે ભાવશુદ્ધ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનની
નહીં,
પર્વ નહીં, એ તો કર્મકર્મ છે. ઇન્દ્રિય જ્ઞાન તો
બરોબર
શાસ્ત્ર જ્ઞાન હો
બરોબર.
અને એ અતિન્દ્રિય જ્ઞાન આત્મકૃત છે એ પણ વ્યવહાર છે. પર્યાય પર્યાયકૃત છે તે નિશ્ચય છે. આજે નવ તત્વ ને નિશ્ચયથી જોવા એમાં આવ્યું ને, દ્રવ્યને તો નિશ્ચયથી જોવો પણ પ્રત્યેક પર્યાયને નિશ્ચયથી જોવો. હા વ્યવહાર છે નતો, આત્મા કરે છે એમ જોઈશ તો વ્યવહાર પર્યાયનો થઈ ગયો. આત્મા અકર્તા છે, પર્યાય નો કરતા પર્યાય છે. આ થવાયો થાય છે એમ જો એ તો નવે પર્યાય સત અહેતુક તને જયારે ભાસે ત્યારે એમાં કરતા બધી નહીં થાય. મારાથી થઈ રેવા દે, તારાથી થાય. તું તો જાણનાર છો કે કરનાર છો પર્યાયનો? હા પર્યાયનો જાણનાર પણ કરનાર. ઓહો તેની દાથા તો શું છે. અનુભવ થયો અનુભવી લખે છે કે થવાયું થાય છે. આ સંવર્ધ જરા મારાથી થયા એ હું જાણતો નથી. થવાયું થાય છે જાણાય છે બસ. કેમ કે હું તો અકારક અવેદક છું અથવા હું કેવળ જાણનાર છું. આ હા કથનચિત કરતા અને કથનચિત જ્ઞાતા એવું મારા સ્વરૂપમાં નથી. કેમ કે પર્યાય પર્યાયથી થાય એ પર્યાય પર્યાયને કરે અને હું પણ એને કરું એમ એક કાર્યના બે કરતા ન હો. એક કાર્યનો એક જ કરતા. તો જાણનાર છું, જાણવામાં કેવું જાણ્યું કે એક કાર્યનો એક કરતા હોય એમ મેં જાણ્યું. એક કાર્યના બે કરતા હોય એમ મારા જ્ઞાનમાં જણાતું, કેમ કે એમ છે નહીં. એમ છે નહીં, પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાયને પર્યાય પણ કરે અને હું પણ એને કરું. એક સતના બે કરતા ન હો. એક સપના બે કાર્ય ન હો. પર્યાયનો કરતા પર્યાય છે. આ એમ જ્ઞાનમાં જણાય છે ત્યારે કરતા બધી છૂટી અનુભવ થાય છે. આ પ્રમત અપ્રમતથી રહીત છે માટે પ્રમત અપ્રમતને કરતો નથી. અહીંયા કહ્યું કે નિશ્ચય નહીંથી કૃતાર્થને તો પર્યાયને જાણ. વ્યવહાર નહીંથી નવ તત્વને જાણ્યા, અનંત અનંત વાર જાણ્યા, જૈનનો સાધુ થયો. પણ નિશ્ચય નહીં વળે દ્રવ્યને જાણ્યું નહીં, અને ભૂતાર્થ નહીં વળે પર્યાયને પણ જાણ્યું. ભૂતાર્થ નહીંથી દ્રવ્યને જાણ, દ્રવ્ય કરતા છે. અને ભૂતાર્થને પર્યાયને જાણ કે પર્યાયનો કરતા પર્યાય છે. એના ક્રિયાના કારકથી ષટકારકથી પર્યાય પ્રગટ થાય છે. હું એનો જાણનાર પણ કરનાર નહીં. જૈન દર્શન ઘણું સૂક્ષ્મ છે. દ્રવ્યાનો યોગ અતિ ગંભીર અને સૂક્ષ્મ છે. શ્રીમદજીનું વાક્ય છે. વ્યવહારના વચન ઘણા, નિશ્ચયના વચનો ઓછા. જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં, પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ એટલે પ્રગટપણું અને વિશેષ નિરાકાર જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. એકદમ માલ ભર્યો છે, માલ માલ થઈ જાય એવો માલ ભર્યો છે. પરંતુ હવે ત્યાં અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જ્યારે પ્રથમ સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન, ત્યારે શું સ્થિતિ બને છે એનું આબેહૂબ વર્ણન આમાં છે. આબેહૂબ. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે શું કે જે જ્ઞાન કેવળ શુદ્ધ આત્માની સન્મુખ થઈને આત્માને પ્રસિદ્ધ કરે, અનાત્માને પ્રસિદ્ધ ન કરે. જે જ્ઞાનનો પર્યાય ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ થાય, પ્રતિનિધિ જ્ઞાન પ્રગટ થાય, એ વિશેષમાં એકલો સામાન્યને પ્રસિદ્ધ કરે. ઉઘાડેલા દ્વ્યાર્થિક ચક્ષુ વડે સામાન્યને અવલોકતો, વિશેષને નહીં ઓળખતો. એ વખતે વિશેષનું અવલોકન બંધ થઈ જાય છે. જ્ઞાયક ભગવાન આત્મા અગ્નિ થાય છે. જ્ઞાયક દેવ જ્યારે જ્ઞાનમાં અગ્નિ થાય છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયો કોઈ જ્ઞેય થતું નથી. સામાન્યનો આવિર્ભાવ પ્રગટપણું થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં. ત્યારે એ જ્ઞાન જ્ઞાયકને સન્મુખ થઈ, હે જ્ઞાયકને સન્મુખ થઈને જે પ્રગટ જ્ઞાન થાય છે, સામાન્યનો આવિર્ભાવ એટલે પર્યાયનું પ્રગટપણું, અતિન્દ્રિય જ્ઞાન જે શુદ્ધાત્માને સન્મુખ થઈને પ્રગટ થયું તેનું નામ સામાન્યનો આવિર્ભાવ. કેમ કે એનો વિષય સામાન્ય છે, એનો વિષય વિશેષ નથી, એનો વિષય પરજ્ઞેય નથી.
પરજ્ઞેય વિષય નહીં, વિશેષ
વિશેષ નહીં હૈ. એકલો સામાન્યને અવલોકતો ને વિશેષને
નહીં,
વિશેષ પણ જ્ઞેયમાં જાય છે, પર જ્ઞેયમાં જાય છે, પરદ્રવ્યમાં જાય છે. પરદ્રવ્ય જણાતું નથી, સ્વદ્રવ્ય જણાય છે. ગજબની વાત છે. નવ તત્વના કોઈ ભેદ જણાતા નથી અનુભવના કાળે. હવે સામાન દ્રવ્યાર્થિક નહીંની આંખ ઉગાડીને જોયું તો સામાન્ય છે તે હું છું એવું એ જ્ઞાન પ્રગટ થયું. તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કર્યો. આવિર્ભાવ કેમ કયો? કે અનંતકાળથી સામાન્ય જ્ઞાન તિરોભૂત હતું. આવિર્ભાવ એમ બતાવે છે કે એ જ્ઞાન અનંતકાળથી પ્રગટ નહોતું થતું, એ આજે પ્રગટ થયું, આવિર્ભાવ થયો. જ્ઞાયક પ્રગટ નથી થતો, જ્ઞાયક તો પ્રગટ છે જ, પેલાય હતો, અને તિરોભૂત થઈ ગયો. હવે એ જ્ઞાયકના દર્શન થયા, એ જ્ઞાન પર્યાય પ્રગટ થઈ, તેનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ નામ પ્રગટ થયું. અનંતકાળથી અર્થ થતું એ જ્ઞાન પ્રગટ નહોતું થતું, એ તિરોભૂત હતું, પ્રગટ નહોતું થતું. એ જ્ઞાન સામાન્ય જ્ઞાન તિરોભૂત હતું. અજ્ઞાનીને સામાન્યનો તિરોભાવ અને વિશેષ ન્યાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. અનંતકાળથી છે વિષય સારો સૂક્ષ્મ છે સમજવા. આચાર્ય ભગવાન એમ કહેવા માગે છે કે અનંતકાળથી જે આત્માનું અવલંબન લઈને જે જ્ઞાન પ્રગટ થવું જોઈએ, અતિન્દ્રિય જ્ઞાન, ભાવશુદ્ધ જ્ઞાન, એ તિરોભૂત હતું, પ્રગટ નહોતું થતું. હવે જયારે એ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે તે સમયે વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થાય છે. જો વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો અભાવ થતો નથી, જ્ઞેયોને જાણનારું જે જ્ઞાન અનંતકાળથી સામાન્યનો તિરોભાવ અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થતો હતો, એનું નામ મિથ્યા જ્ઞાન હતું, મિથ્યા જ્ઞાન હતું, સમય જ્ઞાન નહોતું. પણ જયારે અનાદિકાળથી પ્રગટ નહોતું થતું, હવે કોઈ કાળ વધી એની એની પર્યાયની યોગ્યતા અને નિમિત્તપણે આત્મજ્ઞાની ગુરુ એવો કોઈ યોગ થયો, ત્યારે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો, હું જ્ઞાયક છું એવું જ્ઞાન પ્રગટ થયું. એ જયારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થાય છે. જ્ઞેયોને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન, એ તિરોભૂત થઈ ગયું છે, લબ્ધ થઈ જાય છે, ઉપયોગરૂપ રહેતું નથી. પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન જે ભાવ ઇન્દ્રિય છે, એ ભાવ ઇન્દ્રિય પરને પ્રસિદ્ધ કરીને પ્રગટ થતી હતી, ત્યારે એ ભાવ ઇન્દ્રિયમાં આત્મા તિરોભૂત થતો, આત્માનું જ્ઞાન આવિર્ભૂત નહોતું થતું, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પર હતો, જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન હતું. જ્ઞેયને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એ જ્ઞેય હતું. એ જ્ઞેયાકાર જ્ઞાન જ્ઞેય તિરોભૂત ન થયું, જ્ઞેયાકાર જ્ઞાન તિરોભૂત થાય છે. જોવામાં પાક છે, આખી વાત બાકી છે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટ થયો અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવથી, જ્ઞેયોના તિરોભાવથી નહીં. કેમ કે જ્ઞાનની પર્યાયમાં આવિર્ભાવ ને તિરોભાવ હતો, જ્ઞેય તો ભિન્ન છે, જ્ઞેયો તો ભિન્ન છે, અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનના ધીરોભાવથી આચાદિતથી આચાદનથી જયારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે એ વખતે જ્ઞેયનો અનુભવ બંધ થઈ જાય. એ વખતે જ્ઞેયનો અનુભવ નથી થતો, જ્ઞાનનો અનુભવ થાય છે. જ્ઞેયનો અનુભવ એટલે એકલા સામાન્યને અવલંબે જે જ્ઞાન હતી તે પ્રગટ થયું તેનું નામ જ્ઞાનનો અનુભવ છે. એ વખતે જ્ઞાકાર જે જ્ઞાન એવું જે પર જ્ઞેય એનો અનુભવ હોતો નથી, ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ હોતો નથી, જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન તીર્વું થઈ જાય છે. જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન હતું ઇન્દ્રિય જ્ઞાન એને અહીંયા જ્ઞાકાર જ્ઞાન કહે છે. એ જ્ઞાનનો તિરોભાવ, એ જ્ઞાન પ્રગટ થતું નથી અનુભવના કાળે. એ જ્ઞાન પ્રગટ થાય છે અને બીજું જ્ઞાન લબ્ધ થઈ જાય છે. લબ્ધ થઈ ગયું એને તિરોભૂત થયું કહેવામાં આવે છે. જુઓ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી અહીંયા હું આ સામાન્ય જ્ઞાન લીધું અને આ વિશેષ જ્ઞાન છે. તો જ્ઞાનની પર્યાય છે, તો જ્ઞાનની પર્યાય પણ સામાન્ય જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે ત્યારે વિશેષ જે જ્ઞાન જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન એને જ્ઞાકાર જ્ઞાન કહેવાય. એ જ્ઞાન તિરમુખ થાય છે, લબ્ધરૂપ થઈ જાય છે, ઉપયોગ રહેતો નથી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને. પરંતુ જ્યારે પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, એ જ્ઞાન માત્રનો અનુભવ છે. જ્ઞાનનો અનુભવ ને જ્ઞેયનો અનુભવ મિશ્ર સ્થિતિ નથી ભૈયા. એમ કે થોડો જ્ઞાનનો અનુભવ અને થોડો રાગનો અનુભવ અથવા થોડો ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ એમ નથી. નિર્વિકલ્પ જ્ઞાનમાં એકલા જ્ઞાનનો અનુભવ છે અને ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ છે નહીં. જ્ઞાન માત્ર શબ્દ વાપરો, જ્ઞાન માત્ર શબ્દ વાપરીને એમાં રાગ કાઢી નાખો અને રાગને જાણનારું રાગના સંબંધવાળું જે જ્ઞાન પ્રગટ થતું હતું એ જ્ઞાન કાઢી નાખ્યું. એ જ્ઞાનનો અનુભવ નથી, જ્ઞાનનો અનુભવ હતો, જ્ઞાનનો વ્યય થઈ જાય. આખી પ્રોસેસ આ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને શ્રદ્ધાની પર્યાયમાં નિરીકલ્પનું છે. એટલે શ્રદ્ધાની પર્યાય એટલું પોતે બોલી શકતી નથી, કેમ કે નિર્વિકલ્પ પોતે છે. જ્ઞાન બધું બોલી શકે છે, જાણી શકે છે અને જણાવી શકે છે. જ્ઞાન સવિકલ્પ છે એટલે એ બધું કહી શકે છે. જ્ઞાનમાં કહી શકાય, શ્રદ્ધામાં કહી શકાય. શું આની શક્તિ? અમૃતચંદ્ર આચાર્યની શક્તિ, પ્રતિપાદનની શક્તિ. આમ તમને અનુભવ કેમ થાય એમ હથેળીમાં બતાવી દે. અનુભવનો વિષય તો બતાવે, અનુભવનો વિષય તો બતાવી શકાય છે પણ અનુભવ બતાવવો કઠિન છે. અનુભવનો વિષય તો બતાવી શકાય છે, મનમોહથી રહી, સાત તત્વથી રહી, શાંતિ રહી, પ્રમત પ્રમત રહી, એક નાયક ભાવ, એક નાયક ભાવ, એક નાયક ભાવ, ઉત્પાદિત રહી, એક ધ્રુવ બતાવી શકાય. પણ આત્માના અનુભવના કાળે શું ભજે છે એ અનુભવમાંથી નીકળીને કેવું કઠણ છે. અનુભવમાંથી નીકળ્યા પછી કેવું, અનુભવ તો છે એને, પણ કહી શકાય વાણી દ્વારા બીજાને કેવું અનુભવ, એ કઠિન છે. એ સરળ કરીને સમજાવે આખી અનુભવની પ્રોસેસ છે. આ નિલમને 15મી ગાથા સાંભળવી હતી ને, બહુ ઊંચી છે. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધાયુક્ત છે, પણ જ્ઞાનનો વિષય તો આપ તમને પ્રગટ, એનો ચિતાર તમને ખ્યાલ આવે. એનું કારણ શું કે મિથ્યાદ્રષ્ટિ પાસે શ્રદ્ધાની પરિયે પ્રગટ નથી, પણ મિથ્યાદ્રષ્ટિ પાસે ઉપયોગ રક્ષણ પ્રગટ છે, એટલે એની પ્રોસેસ જ્ઞાનની પ્રોસેસ જ્ઞાનમાં આવી જાય છે. જ્ઞાનની પ્રોસેસ જ્ઞાનમાં ખ્યાલમાં આવી જાય અનુમાન. આમાં જોયો અનુભવ થાય ત્યારે આમ જ હોય એવું એને ખ્યાલમાં આવી શકે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, સમ્યક જ્ઞાનની પ્રગટતા, મિથ્યા જ્ઞાનનો વ્યય, અજ્ઞાનનો વ્યય ને જ્ઞાનનો ઉત્પાદ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ.
એટલે પરને જાણવાનું સર્વથા બંધ,
સર્વથા બંધ થાય ત્યારે તો અનુભવ થાય. પરને જાણતો જ નથી એ મુદ્દાની વાત છે. સ્વપ્રકાશ જ્ઞાનમાં અનુભવ થાય, સ્વપ્રકાશ જ્ઞાનમાં અનુભવ ન થાય. અનુભવના કાળે એકલો જ્ઞાય ગણાય છે, સ્વપરભય ગણાતું. બહારનું સ્વપરભય ગણાતું, અંદરનું સ્વપ્રકાશ એક જુદી વાત છે.
એ પણ
સ્વપ્રકાશ પૂર્વક, આ તો અહીંયા તો કે છે ઉપાધિભૂત તત્વ જણાય છે, હે તત્વ જણાતું નથી. અહીંયા તો સામાન્ય જણાય છે અને વિશેષ જણાતું નથી. સ્વપ્રકાશક એકનું લેવું છે, જન્મ થાય છે સ્વપ્રકાશકમાં અને પછી અંદરનું સ્વપ્રકાશક એ જ્ઞાનનો વિષય થઈ જાય છે. જાણવાનું છે
જ્ઞાન પ્રગટ
કેસે હોતા, પ્રગટ હોને કે બાત ક્યા, પ્રગટ કેસે હો બાત અલગ. આત્માનો અનુભવ મિથ્યા દ્રષ્ટિ જીવને અનુભવ કેમ થાય, અને અનુભવના કાળે દ્રવ્ય પર્યાય બે જણાય કે દ્રવ્ય એકલું જણાય, કે પર્યાય નહીં જાણતું જ્ઞાન જણાય કે નહીં, એકનું સામાન્ય ને અવલોકતો વિશેષને નહીં અવલોકતો, એ આ વાત કરે. વિશેષ છે એ તો જ્ઞેય થઈ ગયું છે, એ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થાય છે. વિશેષ નહીં જાણનારું જ્ઞાન ખંડ જ્ઞાન છે, એ ખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. વિશેષ નહીં જાણનારું
એટલે તો જાણવાનું બંધ કરવું,
બંધ કરવાનું છે. ક્રોધને જાણવાનું જ્ઞાન બંધ નહીં કરવું, રાગને જાણનારું જ્ઞાન બંધ થાય છે ત્યારે જ્ઞાન જ્ઞાન દર્શન થાય છે. આ બીજી અથેરી બાબત, હું તમને મેં કહ્યું કે દ્રષ્ટિનો વિષય કેવો સહેલો છે, ગિરનારને કેવો સહેલો છે ગિરનારને પકડવો અઘરો, એની વાત છે. પણ અનુભવની પ્રોસેસ કેવી, શબ્દ દ્વારા એ તો કોઈ સમર્થ આચાર્ય કહી શકે, બીજું કોણ કહી શકે, જો કોઈની તાકાત નથી.
આચાર્ય સ્પષ્ટ કહે છે કે પરને જાણવાનું બંધ કર ત્યારે જ્ઞાકાર જાણનો તિરોભાવ થાય છે.
સ્પષ્ટ કહે છે, આ બોલો. અરે ભગવાન, આ ઘડિયાળ જણાતી નથી બાપુ, રહેવા દે, રહેવા દે, તને નુકસાન થશે. ઘડિયાળ જણાતી નથી ત્યારે આત્મ જણાશે.
બરાબર,
ઘડિયાળને જાણવાનું ચાલુ રાખવું છે તારે, અને આત્મા જાણવો છે. નહીં જણાય આ 15મી ગાથા બોલે છે, આ સ્પષ્ટ છે. આમાં ચોખ્ખું અને એના કરતા ભાવાર્થમાં ચોખ્ખું કર્યું છે, વધારે જ્ઞેયનો અર્થ કર્યો છે. જો તેઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થઈ જ્ઞાનને જ્ઞેય માત્ર આસ્વાદે છે, આ પરજ્ઞેયને આસ્વાદે છે. એ તો પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી લેતા. આ પદ્ધતિ ગાથા તો પઠેરીમાં આમ પ્રોસેસ હાથમાં આવી હતી પ્રેમભાઈ કે પ્રોસેસ હાથમાં આવી હતી બરાબર છે. આ તો અમૃતચંદ્ર આચાર્યનું સમયસર બોલે છે. આ કાંઈ કોઈના ઘરની વાત ક્યાં છે?
સર્વજ્ઞ ભગવાનના ઘરની વાત,
સર્વજ્ઞ ભગવાનના ઘરની વાત છે. આ તારા હિતની વાત છે ભાઈ.
બરોબર.
પક્ષ એવા તે ઉપરને જાણું છું, પક્ષ છે અજ્ઞાન છે. એ અનુભવ થાય પરને જાણવાનો પક્ષ રાખીને અંદરમાં નહીં જવાય. અરે પરને જાણવાનો વ્યવહાર રાખીને પણ અંદરમાં જવાતો નથી, સાધક થઈ શકતો નથી. શું કહ્યું?
બરાબર.
પરને જાણવાનો પક્ષ રાખે અજ્ઞાની, એને તો અવકાશ જ નથી. પણ જ્ઞાન પ્રગટ થયા પછી પરને જાણવાનો વ્યવહાર ઉભો થાય છે ત્યારે પણ આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી. વ્યવહાર બંધ કરે ત્યારે અંદરમાં જવાય છે. જ્ઞાની માટે જ્ઞાની પણ પરને જાણવાનો નિષેધ કરીને અંદર જાય છે. જ્ઞાની પણ જ્ઞાની પરને જાણવાનો નિષેધ કરીને અંદર જાય છે. હવે તું તો પરને જાણવાના પક્ષવાળો છો, તારી પાસે વ્યવહાર એ ક્યાં છે? અને તારે પરને જાણવું રાખવું ચાલુ શ્રદ્ધા જ્ઞાનમાં કે હું પરને જાણનારો છું, મારે આત્મા જાણવો છે. નથી સમય દર્શન થતું એનું કારણ આ છે. જ્ઞાનની પર્યાયના વ્યવહારમાં જગત એટલું છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું એ ખબર નથી. આ સર્વજ્ઞ ભગવાને કહેલી પ્રોસેસ છે. રહેવા દે, હું પરને જાણું છું, પક્ષ છોડી દે. પક્ષ તો છોડી દે પણ વ્યવહાર પણ છોડી દે. એના ચારિત્ર શુક્લ ધ્યાન નહીં આવે. પક્ષથી સમય દર્શન નહીં પ્રગટ થાય અને વ્યવહાર ઉભો થશે તો શ્રેણી નહીં આવે. આ તો વસ્તુની સ્થિતિ છે, સ્થિતિનું વર્ણન કરે છે. જ્ઞાની ધર્માત્મા અતિ આસન ભવ્ય જીવ એકાવતારી કુંદકુંદ આચાર્ય ને અમૃતચંદ્ર આચાર્ય એક અવતારી પુરુષ છે. અહીંથી લોકાંતિક દેહમાં ગયા છે, પાંચમા સ્વર્ગમાં ગયા છે. પાંચમા સ્વર્ગમાં ગયા બ્રહ્મચારી બધા એકાવતારી છે. ત્યાંથી નીકળી અર્યંતિ ને સિદ્ધ અવતાર છે અને એ તપ કલ્યાણકમાં જાય. બીજે ઠેકાણે જન્મ કલ્યાણક કે એવામાં ન જાય, તપ કલ્યાણક દીક્ષા હોય ત્યારે જાય. એવું પાંચ પાંચ બ્રહ્મચારી છે બધા, ત્યાં દિવ્ય કોઈ નથી. અહીંયાથી કુમકુમ ભગવાને લીખ્યું છે, એમાંથી સાંભળીને આવીને લીખ્યું કે આ કાળમાં પણ મુનિઓ લોકાંતિક દેવમાં જઈ ને ત્યાંથી નીકળીને નિર્વાણની પ્રાપ્તિ કરે છે. અષ્ટપાવમાં છે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે, જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, જ્ઞેયનો જ્ઞાનનો અનુભવ ને જ્ઞેયનો અનુભવ મિશ્ર છે કે ભયા મિશ્ર અનુભવ કે ના ભયા એમ નથી. એકલા જ્ઞાનનો અનુભવ છે ને જ્ઞેયનો અનુભવ
નથી.
જ્ઞેય એટલે રાગનો અનુભવ નથી અને રાગના સંબંધવાળો જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એનો પણ અનુભવ બે જ્ઞેયમાં જાય છે. રાગ પણ જ્ઞેયમાં પર જ્ઞેયમાં અને રાગને પ્રસિદ્ધ કરનારું રાગના સંબંધવાળો ઇન્દ્રિય જ્ઞાન ભાવમન પણ પર જ્ઞેયમાં જાય છે, જ્ઞાનમાં નથી આવતું. અતિન્દ્રિય જ્ઞાનનો અનુભવ થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ નથી હોતો. અહીંયા આત્માનો અનુભવ નથી કહેતા, અહીંયા તો જ્ઞાનની અનુભૂતિ છે વાત. એ માર્મિક વાત છે.
બરોબર.
ચંદ્રકુબેન
જ્ઞાનની અનુભવ.
અહીંયા આત્માનો અનુભવ નહીં પણ જ્ઞાનનો અનુભવ. કેવા જ્ઞાનનો અનુભવ? આત્મજ્ઞાનનો અનુભવ. પણ કેવું જ્ઞાન? સામાન્ય જ્ઞાન. એ કેવું જ્ઞાન? કે જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થઈને એકલો જ્ઞાન માત્રનો અનુભવ. એકલી જ્ઞાનની પર્યાય, એકલી જ્ઞાનની પર્યાય કે જે રાગ અને ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે. બિલકુલ. આ બુદ્ધિપૂર્વક રાગ અટકી જાય છે અને ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર પણ તિરોભાવ થાય. ખલાસ. જ્ઞાન માત્રનો બહુ શબ્દ છે. આમાં જ્ઞાન માત્ર, જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આ જ્ઞાન વિશિષ્ટ જ્ઞાન નથી, એકલું જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, આત્મા આશ્રિત, આત્માને પ્રસિદ્ધ કરનાર. ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. અમને આ રીતે છૂટું એમ કે છે પોતે. અમને જયારે પ્રથમ સમય દર્શન થયું ત્યારે અમને આમ છૂટું એમ પોતે પોતે મિથ્યા દ્રષ્ટિ પણ જન્મતા અહીંયા અને સમ્યક દર્શન અહીંયા સ્વભાવમાં. પૂર્વે ભલે એને સમ્યક દર્શન થઈ ગયો એ જુદી વાત છે, પણ અહીંયા જે જન્મે છે જીવ એ બધા મિથ્યા દ્રષ્ટિ જન્મે છે. સમ્યક દ્રષ્ટિનો જન્મ એ ન થાય, જન્મા પછી સમ્યક દર્શન થાય આઠ વર્ષ પછી, પણ કોઈ જન્મે નહીં. એટલે કે છે કે અમને જયારે અનુભવ થયો ત્યારે અનુભવ થયો તો એ અનુભવની પ્રોસેસ તમને બતાવી દીધી. અને અમને અનુભવ થયા પછી શું થાય એ પણ પ્રશ્ન બતાવશું પછી તમને ટીકામાં. પણ પેલા તો તું અનુભવ કેમ થાય તો જાણ. અનુભવ થયા પછી શું એ પછી હવે મિનિસ્ટ્રી લખશું તને બતાવશું, કઈ ખાનગી નહીં રાખીએ. પછી તો કહેશે કે જ્ઞેયનું જ્ઞાન થાય ત્યારે પણ આત્માનું જ્ઞાન થાય છે. જ્ઞાકાર અવસ્થામાં પણ જ્ઞાયક પણ જણાય છે. આ હા, એ કહેશે. ગજબની પાંદરમી ગાથા, કોઈ અદભુત કથા છે.
જ્ઞાન રસથી
સબર ભરેલી, આ રસકસ વાળી ગાથા છે. જ્યારે જ્યારે અને ત્યારે શબ્દ છે આમાં બે. જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે એમ, ત્યારે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. જ્ઞાન પ્રગટ અનુભવમાં આવતું નથી. તો પણ જેવો અજ્ઞાની છે, જેવો અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે. એટલે જ્ઞાકાર જ્ઞાનને અહીંયા જ્ઞેય કેવું છે. જ્ઞેય સંબંધનું, જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન, ખંડ જ્ઞાન, એ ખંડ જ્ઞાનને અહીંયા જ્ઞેય કેવું છે. અતિન્દ્રિય જ્ઞાન અખંડ છે, અખંડ. એ ખંડ જ્ઞાન નથી. દ્રષ્ટિની અપેક્ષા એ ખંડ જ્ઞાન, પણ ઇન્દ્રિય જ્ઞાનની અપેક્ષાએ એ ખંડનું અવલંબન લઈએ છીએ માટે જ્ઞાન અખંડ છે. અને ઇન્દ્રિય જ્ઞાનને ખંડ જ્ઞાન કહેવાય. જયારે બે જ્ઞાનની પર્યાય વચ્ચે સરખામણી કરો ત્યારે ઇન્દ્રિય જ્ઞાન એ ખંડ જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન સાધકનું પ્રગટ થયું એ અખંડ જ્ઞાન છે. બે જ્ઞાનની પર્યાય વચ્ચે અને જયારે ત્રિકાળી દ્રવ્ય અને અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય વચ્ચે દ્રષ્ટિનો વિષય આપવો હોત ત્યારે અખંડ જ્ઞાન જે દ્રવ્ય છે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તેને ખંડ જ્ઞાન કહેવાય. અહીંયા તો બે પર્યાય વચ્ચેની વાત છે. અહીંયા બે પર્યાયની વચ્ચે વાત છે. જયારે 320 ગાથામાં જે ખંડ જ્ઞાન તે પણ હું નથી, એ અતિન્દ્રિય જ્ઞાન છે. એટલે ત્રિકાળી અખંડ તે હું ને વર્તમાન ક્ષણિક પર્યાય તે હું નહીં એમ છે કે. અને અહીંયા ઇન્દ્રિય જ્ઞાન જે ખંડ જ્ઞાન છે એનો અનુભવ નથી, અખંડ જ્ઞાનનો અનુભવ છે. સામાન્ય જ્ઞાન અહીં જ્ઞાનની પર્યાય ને અખંડ કહેવાય અને ઇન્દ્રિય જ્ઞાનને ખંડ જ્ઞાન કહેવાય. અહીં એટલો વિષય
છે.
બે પર્યાય છે, ખંડ અને અખંડ. અનુભવમાં આવે છે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે તો પણ હા ઠીક તો આમ થાય છે, તો પણ જેવો અનાદિના અજ્ઞાની છે, વેદજ્ઞાનનો અભાવ છે, આત્માને જાણતા નથી, જ્ઞેયોમાં આશક્ત છે, આ લોલુપી જ્ઞેયોને જાણવાની ઈચ્છા, વિષય અને કષાય બે જીતાઈ જાય છે, બે જીતતો નથી ત્યાં સુધી અનુભવ ન થાય. વિષયનો અર્થ છે જ્ઞેયોને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થવી, તેનું નામ છે વિષય. જ્ઞેયોને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થવી, અજ્ઞાનની ઈચ્છા, એનું નામ છે વિષય. અને કષાય અનુસાર કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય તેનું નામ છે કષાય. વિષય અને કષાય, વિષયમાં ઇન્દ્રિય જ્ઞાન અને કષાયમાં ક્રોધાદિ કષાય, બે લેવા. અજ્ઞાનમય ઈચ્છા એક ને એક અસ્થિરતાની ઈચ્છા જુદી છે. અજ્ઞાનમય ઈચ્છા છે ને એ અજ્ઞાની હોય છે, અને અસ્થિરતાની ઈચ્છા જ્ઞાની હોય છે. આહારની ઈચ્છા થાય, વાંચવાની ઈચ્છા થાય, યાત્રા કરવાની ઈચ્છા, ઈચ્છા તો થાય છે ને, ઈચ્છા થાય છે. હવે એ ઈચ્છા એટલો અસ્થિરતાનો દોષ છે કેમ કે એ ચારિત્ર મોના ઉદયમાં જોડાતા થાય છે. એ ઈચ્છા નિશ્ચયથી તો પૂતગલના પરિણામ છે એમ જાણે છે, અને વ્યવહારે એટલી નબળાઈ છે. નિશ્ચય વ્યવહાર બે નો જ્ઞાતા છે, જ્ઞાની એટલે અજ્ઞાનમય ઈચ્છા, એને એને પરિગ્રહ કર્યો. અનિચ્છકને અપરિગ્રહી કર્યો, અને ઈચ્છા તો અજ્ઞાનમય છે, અને જ્ઞાની તો ઈચ્છતો નથી, જ્ઞાનીની ઈચ્છા જ નથી. જ્ઞાનીને જ્ઞાન થાય છે, ઈચ્છા થતી નથી. ઈચ્છા થાય છે છતાં થતી નથી, સ્વામી નથી, સ્વામી સમજ તૂટી ગયો. ઈચ્છા મારી છે, ઈચ્છાની ઈચ્છા નથી, ઈચ્છા મારી છે તો છે નહીં કઈ. એમ માટે શબ્દ વાપરો અજ્ઞાનની ઈચ્છા, જો કારણ નિર્જરાધિકારનું છે, જોઈ લઈએ આપણે. જ્ઞાનીને તો ઈચ્છા જ નથી એમ કે બસો દસ માં છે. અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે, અને જ્ઞાની ધર્મને પુણ્યને ઈચ્છતો નથી, તેથી તે ધર્મનો એટલે પુણ્યનો પરિગ્રહી નથી. પુણ્યને ઈચ્છતો નથી, અભિલાષા નથી એને, ધર્મનો જ્ઞાયક જ છે. જો ટીકા, ઈચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે, જો પાછું અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, કેમ કે ઈચ્છામાં જ્ઞાનનો ગણ્યો જ નથી, આંગળી છે ઈચ્છા. જ્ઞાની ઈચ્છા છે એ આંગળી છે, એમાં સ્વપર પ્રકાશક છે નહીં. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી, પુણ્યને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને ધર્મનો એટલે પુણ્યનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક નાયક ભાવના સદભાવને લીધે આ જ્ઞાની ધર્મનો કેવળ નાયક જ છે. ધર્મનો ઈચ્છક નથી, અધર્મનો ઈચ્છક નથી, આહારનો ઈચ્છક નથી, પાનનો ઈચ્છક નથી. એમ ચાર કથા છે. ઈચ્છા અજ્ઞાનીને હોય, જ્ઞાનીની ઈચ્છા જ નથી એમ કહી બરોબર. દ્રષ્ટિપ્રધાન કથનમાં અસ્થિરતાના જે ભાવો આવે છે એને નથી એમ કહીએ, દ્રષ્ટિના જે બરાબર છે. તો પણ જેવો અપરાધ પૂરો કરી લે, તો પણ જેવો અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત, લુપ્ત જ્ઞેયમાં આસક્ત છે, આ લોલુપી પરને જાણવાની તીવ્ર અભિલાષા, એને જ્ઞેય લુપ્ત કહેવાય, જ્ઞેયમાં એકાકાર થાય છે, જ્ઞેયોમાં આસક્ત છે, એટલે કે શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ છે એમાં એની આસક્તિ છે, એને સ્વભાવ માન્યો છે, જ્ઞેયોમાં આસક્ત છે. હા, શાસ્ત્ર જ્ઞાન જે જ્ઞેય છે એનો લોલુપી છે, આસક્ત છે, એનો રાગી છે, એનો રાગ થઈ ગયો છે. તેમને એવા જીવોને, અજ્ઞાની જીવો જે જ્ઞેયોમાં આસક્ત છે તેને તે સ્વાદમાં આવતું નથી, તે એટલે જ્ઞાન માત્ર સ્વાદ, જ્ઞાન સ્વાદમાં આવતું નથી. જ્ઞાન કેમ સ્વાદમાં આવતું નથી તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. અનુભવનો વિષય કેવો શેરો છે, અનુભવની પ્રોસેસ આબે હુંબ કેવી શબ્દમાં, એ તો સમર્થ આચાર્ય કહી શકે, બે તાકાત નથી. અનુભવ પહેલા શું થાય, અનુભવના કાળમાં શું થાય, અનુભવથી બહાર આવે ત્યારે શું થાય, એ ત્રણ વાત તો અનુભવી કહી શકે.